તારીખ 5/5/1993 શ્રી સમયસર ગાથા 96 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 107
શ્રી સમયસર પરમાન કરતા કરનું દેખાણ 96 ગાથા 92-93-94-95 ગાથાનો સરવાળો થયા ગાથામાં એટલે તેથી કરીને કહ્યું છે તેથી એટલે આગળ કહ્યું તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન થયું કર્તાપણાનું મૂળ કહો મિથ્યાત્વનું મૂળ કહો કે બે દ્રવ્યનું એકત્વ થવાનું મૂળ કહો એ અજ્ઞાન છે કર્તાપણું બે દ્રવ્યનું એકત્વ ભાવમાં થાય ત્યારે કર્તાપણું થાય અને બે દ્રવ્યનું એકત્વ એ જ અજ્ઞાન છે કેમ કે બંને દ્રવ્યો વસ્તુ સ્વરૂપે ભિન્ન ભિન્ન છે બે દ્રવ્ય કદી મળતા નથી એક સાથે થતા નથી એટલે મિથ્યાત્મનું મૂળ કર્તા કર્મપણાનું મૂળ કે બે દ્રવ્યની એકતાનું મૂળ છે એ અજ્ઞાન છે આ અજ્ઞાન એવું છે કે જે અનુભવમાં બે પદાર્થની એકતાનો અનુભવ કરાવે છે એવું છે નહીતર કોઈને એમ થાય આપણે તો સમયસાર વાંચીને સમજ્યા કે બે દ્રવ્ય તો ભિન્ન ભિન્ન છે જળ અને ચૈતન્ય ભિન્ન ભિન્ન છે અને આપણને બરાબર એની શ્રદ્ધા છે ખાતરી છે વિશ્વાસ છે કે બે દ્રવ્ય ક્યારે એક થતા નથી કે થયા નથી તો પણ અજ્ઞાન રહે છે એવું જાણવા છતાં અને એવી દ્રઢતા વિચારમાં માનસિક જ્ઞાનમાં હોવા છતાં પણ અજ્ઞાન રહે છે એટલે એ મૂળ અજ્ઞાન છે એ ટાળવું રહ્યું પદાર્થ ભિન્ન ભિન્ન જાણ્યા તો ભિન્ન ભિન્ન જાણેલા પદાર્થનો અનુભવ પણ ભિન્ન જ થવો ઘટે ભિન્ન પદાર્થ જાણવા મળ્યો તો એનો અનુભવ ભિન્ન થવો ઘટે શરીર ભિન્ન છે તો શરીરના ની પર્યાયનો અનુભવ પણ ભિન્નપણે થવો જોઈએ મને થાય છે ક્યાંથી આવ્યું ઠંડી ગરમી ભિન્ન છે પરમાણુની પર્યાય છે શ્રી કૃષ્ણ આદિ તો એનો અનુભવ પણ ભિન્નપણે થવો જોઈએ તો ભિન્ન જાણ્યા સાર્થક છે અથવા યથાર્થ છે અને ભિન્ન જાણવા છતાં એનો અનુભવ અભિન્ન થાય તો ભિન્ન જાણ્યાનું શું ફળ છે અભિન્ન જાણીને જે દુઃખ થશે ભિન્ન હોવા છતાં અભિન્ન જાણતા અભિન્ન અનુભવતા જે દુઃખ થશે એ તો દુઃખ ચાલુ રહ્યું દુઃખ મટાડવા માટે તો એ જાણપણું કામમાં ન આવ્યું કે જેણે એ ન જાણ્યું ને જેણે એ જાણ્યું એમાં કાંઈ ફેર ન રહ્યો નથી જાણ્યું એ એકત્વનો અનુભવ કરીને દુઃખી થાય છે અને જાણ્યા સાંભળ્યા વાંચ્યા વિચાર્યા પછી પણ એકત્વનો અનુભવ કરે છે દુઃખ થવામાં તો બંનેની સરખી પરિસ્થિતિ છે પ્રયોજન તો દુઃખથી મુક્ત થવાનું છે એ કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે એ અજ્ઞાનને વિશેષપણે આ ગાથાની અંદર સમજાવશે એવમ પ્રાણી દવાણી અપયમ કુણદી મંદ બુદ્ધિઓ અપાણમ અવિય પરમ કરેદી અન્નાન ભાવેણ
જીવા મંદા બુદ્ધિ
આ રીતે મંદ બુદ્ધિ અર્થાત અજ્ઞાની જીવ મંદ બુદ્ધિ એટલે બુદ્ધિનો ઓછો છે એને મંદ બુદ્ધિ જે લોકિકમાં કહે છે ત્યાંની અક્કલ ઓછી છે બુદ્ધિ ઓછી છે મંદ બુદ્ધિ છે એમ વાત નથી અહીંયા મંદ બુદ્ધિનો અર્થ અહીંયા અજ્ઞાની જીવ જેને પોતાના સુખ દુઃખના પ્રયોજનમાં વિચાર શક્તિ નથી વર્તતી, એ જીવ ગમે તેટલો બુદ્ધિવાન હોય તો પણ તે મંદ બુદ્ધિ છે. પોતાનું સુખ દુઃખ મૂળ પ્રયોજન તો પોતાના સુખ દુઃખ નું છે જગતમાં, પણ જીવનમાં સુખ દુઃખ જ માટે જ સર્વ કઈ કરવામાં આવે છે, સર્વ પ્રવૃત્તિ સુખ દુઃખ માટે છે. તો એ વિષયમાં જેની બુદ્ધિ વિપરીત છે એ મંદ બુદ્ધિ છે, અહીંયા અજ્ઞાની એટલે વિપરીત જ્ઞાન વાળો છે, અને તે અજ્ઞાન ભાવથી પરદ્રવ્યોને પોતારૂપ કરે છે, અને એ કારણને લઈને અજ્ઞાન ભાવના કારણને લઈને જે ભિન્ન દ્રવ્યો છે એને પણ પોતાને પોતારૂપે કરે છે. અહીંયા કરતા કર્મનો અધિકાર છે ને, એટલે એમાં કરવું, એનું કાર્ય કરવું, એને કરવું એ મુખ્ય લેશે. એ કરવામાં મિથ્યાત્વ આવી ગયું, કરવામાં એકત્વ પણ આવી ગયું, કેમ કે કર્તા કર્મની પ્રકૃતિ પ્રવૃત્તિ ભિન્ન દ્રવ્યમાં સંભવિત નથી. કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ ભિન્ન દ્રવ્યમાં સંભવિત જ નથી, અભિન્ન દ્રવ્યમાં જ સંભવિત છે. હવે ભિન્ન દ્રવ્ય હોવા છતાં કર્તાપણું થાય એટલે ભાવમાં અભિન્નપણું થયા વિના રહે નહીં. હા એમ છે, ખરેખર તો અંદરમાં ભૂલો છે, અંદરમાં પોતાનું અવલંબન નહીં હોવાથી, અને અવલંબન પૂર્વક એકત્વ થાય એ નહીં થતું હોવાને લીધે, અથવા એ માર્ગથી ને એ ઉપાયથી પોતે અજાણ હોવાને લીધે, અનાદિથી આ રીતે પરાવલંબન પરનું એકત્વ ને પરનું કર્તૃત્વ એ રૂપ અજ્ઞાન અનાદિથી જીવોને સંસારમાં બધા જીવોને વર્તી રહ્યું છે. એનું મૂળ કારણ કે પોતે સાચો ઉપાય જાણતો નથી, અને જગતમાં તો એક કરે એક બધા કરે, બધા કરે એ બરાબર, ઘણા કરે તે બરાબર, બધા કરે તે બરાબર. આવી એક સામાન્ય બુદ્ધિ હોય છે એ પણ મંદ બુદ્ધિ છે. બધા કરે માટે બરાબર એ વાત ક્યાં નહીં, પોતે વિવેક કરવો જોઈએ. બરાબર હોય તેને બરાબર કહેવા, બરાબર સમજવું, બરાબર ન હોય તેને બરાબર નહીં સમજવું. ખરેખર એ રીતે હું ક્રોધ છું ઇત્યાદિની જેમ, અને હું ધર્મદ્રવ્ય છું ઇત્યાદિની જેમ, એટલે આગળ એ બંને ગાથાઓ લઈ લીધી છે. હું ક્રોધ છું એમાં ભાવ્ય ભાવક દોષ આવ્યો, હું ધર્મદ્રવ્ય છું એટલે ધર્મદ્રવ્યને મારું જ્ઞેય બનાવું છું એમ, એ તો પરજ્ઞેય છે. પરગ્નિને પરગ્નિ તરીકે જાણવાને બદલે મારું જ્ઞેય છે એનો હું એનો જ્ઞાતા છું એમ, એ મારું ને હું એનો, પછી ભાવે ભાવક પણે કે જ્ઞેય નાયક પણે બંને દોષ છે. કેમ કે ખરેખર સંબંધ નથી, બે પદાર્થ વચ્ચે સંબંધ નથી, છતાં હું એનો પછી ભલે જ્ઞાતા, અને એ મારું પછી ભલે જ્ઞેય હોય, પણ હું એનો ને એ મારું થયું એ જ્ઞેય નાયક શંકર દોષ થયો. ખરેખર એ રીતે હું ક્રોધ છું ઇત્યાદિની જેમ, અને હું ધર્મદ્રવ્ય છું ઇત્યાદિની જેમ, આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે એટલે પોતાપણે અનુભવે છે, એકત્વ ભાવે અનુભવે છે, આત્મા રૂપે અનુભવે છે, અને પોતાને પણ પરદ્રવ્ય રૂપ અનુભવે છે, અને પરદ્રવ્યમાં પણ પોતાપણાનો અનુભવ કરે છે. કોઈ એમ કહે કે જ્ઞેય દ્રવ્યોમાં અમે ક્યાં પોતાપણું કરીએ છીએ, ઘણા પદાર્થો જણાય છે રસ્તામાં, કોઈ ગાય કૂતરું ચાલ્યા જાય છે, અમે ક્યાં એમાં પોતાપણું કરીએ છીએ, અમે તો એમાં પોતાપણું કરતા નથી, ચાલ્યા ગયા, અમને દેખાઈ ગયા એમાં અમે પોતાપણું શું કર્યું. એને હું જાણું છું, એને મેં જાણ્યું એમ કરીને અવલંબન લે છે, એને પોતાનું જ્ઞેય બનાવે છે. મારું જ્ઞેય એમ, એ તો મારું જ્ઞેય એમ, એ જ્યાં સુધી સ્વની જ અવલંબન પૂર્વક જ્ઞાન ન પ્રવર્તે ત્યાં સુધી એ જ્ઞાનની પ્રવૃત્તિ પરાવલંબી છે, પર સાથે એકત્વના અવલંબન પૂર્વક છે, અને ત્યાં કર્તાપણાનો મિથ્યાત્વનો એકત્વનો દોષ થયા વિના રહેતો નથી. આ વખતના આત્મજાગૃતિમાં એ લીધું છે. મિથ્યાત્વની દ્યોતક પરિણામ પ્રવૃત્તિના કેટલા કેટલા પ્રકારના લક્ષણ છે એમ કરીને ઘણી વાતો લીધી છે. સામાન્ય રીતે જીવને મિથ્યાત્વને અજ્ઞાન પોતાની દશામાં થાય છે એનો ખ્યાલ નથી આવતો. શું તો કેવા કેવા પ્રકારના પરિણામો દર્શનમોને એટલે કે મિથ્યાત્વ અજ્ઞાનને પ્રદર્શિત કરે છે એના મુખ્ય મુખ્ય ભેદ તો લઈ લીધા છે. તો અસંખ્ય પ્રકાર છે, પણ મુખ્ય જે સમજાય એવા અને સમજવા માટે કામમાં આવે એવા મુખ્ય પ્રકારો લીધા છે. ના, એમાં બધા લીધા છે, પરિણામની પ્રવૃત્તિ લીધી છે. પછી મિથ્યાત્વના પરિણામની પ્રવૃત્તિ અભિપ્રાય સહિત હોય છે, ચર્ચામાં લીધી છે. પ્રશ્ન ચર્ચા છે એમ આવ્યું છે, અભિપ્રાયના અવલંબન પ્રશ્ન ચર્ચા લીધું છે. હા, આપણું પ્રકાશન છે એટલે આપણે ન વાંચવું એવું નહીં. આપણું પ્રકાશન છે એટલે આપણે પણ જોઈ લઉં, ક્યાંય આપણી ક્ષતિ હોય તો ખ્યાલ આવે, અને ક્યાંય આપણે અભ્યાસ કરવા જેવો હોય તો એનો પણ ખ્યાલ આવે. અને એટલા માટે તો નવા આર્ટિકલો શરૂ કર્યા છે, પૂર્ણતાના લક્ષે એ પણ નવો આર્ટિકલ છે. અને અભિપ્રાયનો તો હજી હવે આવશે, તો શરૂ જ નથી થયો, ત્રીજા અંકથી આવશે. અને પોતાને પણ પરદ્રવ્ય રૂપ કરે છે, તેથી આત્મા જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, તો પણ અજ્ઞાનને લીધે જ સ્વવિકાર અને સ્વઉપાધિ કરાયેલા ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે છે. અહીંયા પ્રતિભાસ એટલે માત્ર જાણે એમ નહીં, પ્રતિભાસવું એટલે અહીંયા લાગવું અથવા અનુભવવું એમ લેવું. કર્તા કર્મધિકારમાં પ્રતિભાસ શબ્દનો પ્રયોગ અમૃતચંદ્ર આચાર્ય મહારાજ ટીકામાં અવારનવાર કરે છે. આગળ પણ 79 ગાથામાં એ વાત કરી છે, અને આમાં પણ પ્રતિભાસ પ્રતિભાસે આવે છે. અહીંયા પ્રતિભાસ એટલે સામાન્ય પ્રતિબિંબ પડે છે, સપર પ્રતિભાસ એમ નથી. અહીંયા પ્રતિભાસનો અર્થ લાગવું અથવા અનુભવ થવો એવો થાય છે. શબ્દ તેનો તે રહે, પણ એનું વાચ્ય અને ભાવ બદલાઈ જાય છે. ફરીથી, જોકે અજ્ઞાની જીવ સંબંધ કરે છે, એકત્વપણાનો પરદ્રવ્ય સાથે સંબંધ કરે છે, તો પણ ખરેખર તો સમસ્ત વસ્તુઓના સંબંધથી રહી છે. અમુક વસ્તુ સાથે સંબંધ છે એ પણ નથી આત્માને. જગતના 6 દ્રવ્યો પોતાના સિવાયના, જે જગતના 6 દ્રવ્યો છે એ 6 દ્રવ્યોમાં કોઈ પણ પ્રકારનો આ આત્માને સંબંધ નથી. કેવળ અસંગ તત્વ છે. શું? કેવળ સર્વથી, સર્વ પદાર્થોથી, સર્વ દ્રવ્યોથી, સર્વ પદાર્થોના સર્વ ગુણો અને ભાવોથી. પદાર્થોમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે લઈ લેવા, એ પણ પદાર્થ જ છે. અને સર્વકાળને માટે સદા સર્વદા, સર્વથી, સર્વથા, સર્વદા અને સર્વથા. સર્વથા એટલે સર્વ પ્રકારે, કોઈ પણ પ્રકાર બાકી નથી. એક પ્રકાર એવો નથી જેને લઈને કંઈક છે એની સાથે સંબંધ, એવો એક પ્રકાર જ નથી એમ કહે છે. ખરેખર આ આત્મા બિલકુલ કેવળ અસંગ છે, સર્વથા અસંગ છે, એટલે સર્વથા ભિન્ન છે. અને આવો છે એવો જ અનુભવવો, એવો જ પ્રતીતિમાં લેવો, એ સુખી થવાનો ઉપાય છે. બીજો કોઈ સુખી થવાનો ઉપાય નથી. વસ્તુ સ્થિતિ એ આમ છે, વસ્તુ સ્થિતિ પણ આમ જ છે, અને એવો જે વસ્તુ સ્થિતિ છે એવો જ એનો અનુભવ, તે સુખનું કારણ છે. એટલે એક ન્યાય અથવા એક દ્રષ્ટિકોણથી એ વાત એવી થઈ કે પદાર્થનું સ્વરૂપ જેવું છે એવું સત્ય સ્વરૂપ એ સુખનું કારણ છે, એવું જાણવું તે સુખનું કારણ છે, એવું અનુભવવું તે સુખનું કારણ છે. અને એમાં ભ્રમથી બીજી રીતે અનુભવ કરવો, અન્યથા વિપરીત અનુભવ કરવો, તે જીવને દુઃખનું કારણ છે. આમ સુખ દુઃખની સમસ્યા વસ્તુના સ્વરૂપ જ્ઞાનની સાથે સંપૂર્ણ થાય છે. વસ્તુ સ્વરૂપનું જ્ઞાન અને સુખ દુઃખનું પ્રયોજન સાથે રહે છે. આ એક વૈજ્ઞાનિક ઉપાય થયો. શું જગતમાં વૈજ્ઞાનિકો શું કરવા મહેનત કરે છે કે જીવોના દુઃખ મટે ને સુખ થાય જીવોને, એટલા માટે તો બધી શોધખોળ ચાલે છે. આ અનંતકાળથી જૈન દર્શનનું વિજ્ઞાન બોલે છે કે જો જીવને દુઃખ મટાડવું અને સુખ પ્રાપ્તિની સમસ્યા છે આ જગતમાં સંસારી બધા જીવને છે, કે ન કે કોઈને કોઈ અંશે દુઃખ જોતું નથી અને પૂરેપૂરું અધૂરું સુખ પણ કોઈને જોતું નથી અને કાયમ માટે બધા જ જીવોને સુખ જોઈએ છે, પછી તે ગમે તે જીવ હોય, ગમે તે દેશનો હોય, ગમે તે પર્યાય હોય, એની સાથે કાંઈ પરિસ્થિતિ નથી. આ બધાનો અભિપ્રાય વિચાર્યો કે વણ વિચાર્યો આ બધા જીવોનો અભિપ્રાય છે. શું અને એનું એક જ માત્ર સમાધાન છે, બીજા ગમે તે પ્રકારે દુઃખ મટાડીને સુખ લેવા ઈચ્છે તો એ બનવું અસંભવિત અને અશક્ય છે, અને આ પ્રકારે ન થાય એ પ્રયોજન સિદ્ધ ન થાય એ બને નહીં, બીજા કોઈ પ્રકારે થાય નહીં, ઉલટાનું થાય તો નહીં, વધારે દુઃખી થાય. લ્યો ઠીક, સુખી દુઃખ મટીને સુખ તો ન થાય, ઉલટાનો વધારે દુઃખી થાય. અને આ એકમાત્ર ઉપાય છે, ઉપાય છે એટલું નહીં, રામબાણ ઉપાય છે, અમોઘ ઉપાય છે, કે આનાથી દુઃખ ન મટે એવું કદી બને નહીં. અને વાત આટલી જ છે સંક્ષેપમાં કે ભિન્ન છે અને ભિન્ન જાણ, તું કેવળ અસંગ તત્વ છો, તું દ્રવ્ય અસંગ છો તો ભાવે અસંગ રહે, જો તું દ્રવ્ય સ્વરૂપે અસંગ છો તો ભાવે તું અસંગ રહે, બસ આ સુખનું કારણ છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને અહીંયા પરિણમન કરવાની વાત છે. કલ્પના કરીને અંધશ્રદ્ધાથી આપણો ધર્મ છે માટે આમ એવું અહીંયા છે નહીં, આ કોઈ આપણો ધર્મ નથી, આ તો વસ્તુનું સ્વરૂપ છે. શું વિશ્વનું સ્વરૂપ છે કહો, વસ્તુનું સ્વરૂપ છે કહો, અને એ વૈજ્ઞાનિક સ્વરૂપ છે. એટલા માટે બીજા અનેક ધર્મોમાં ઉપદેશ કેટલોક જૈન ધર્મ પ્રમાણે હોવા છતાં કે ભાઈ મમત્વ ન કરવું, રાગદ્વેષ ન કરવા, ક્રોધાદિ અવગુણો ન હોવા જોઈએ, ક્ષમાદિ ગુણ હોવા જોઈએ, શું અને શાંતિ પ્રાપ્ત કરવી જોઈએ, સમાધિ પ્રાપ્ત કરવી જોઈએ, શું એવા આધ્યાત્મિક ઉપદેશ અનેક પ્રકારે જૈન દર્શન જેવો હોવા છતાં એ ઉપદેશની સફળતારૂપ જે દશા થવી જોઈએ અથવા ઉપદેશ ગ્રહણ થવો જોઈએ કેમ નથી થતો, ત્યાં એ ઉપદેશનો આધાર વસ્તુ સ્વરૂપનું જ્ઞાન નથી. વસ્તુનું જે વિજ્ઞાન છે એ એક એટલી નક્કર હકીકત છે, હાર્ડ ફેક્ટ જેને કહેવાય, કે જેને આગે પાછી ન કરી શકાય, નક્કર હકીકત છે, એ પરિસ્થિતિને બદલી ન શકાય, આગે પાછી ન કરી શકાય, એવી જે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન છે એના આધારે એ ઉપદેશ નથી. ઉપદેશ મળવો, ઉપદેશ ગ્રહણ કરવો, એના કરતાં પણ ઉપદેશમાં સ્થિર રહેવું એ વિકટ છે. શું એટલે તો સામાન્ય વૈરાગ આવે તો માણસ નથી મને ઉપદેશ ગ્રહણ થતો, કોઈ એવા પ્રસંગો બને વૈરાગ્યના તો માણસને કોઈ દીક્ષા લઈ લે છે અને કોઈ પોતપોતાના સંપ્રદાય અનુસાર બધું ધાર્મિક ક્ષેત્રમાં ઉતરી પડે છે અને ધાર્મિક જીવન ગુજારવા લાગે છે, તો એને ઉપદેશ પોતાના કંઈ ઉપદેશ તો ઠીક હોય છે કે ભાઈ મમત્વ ન કરવું એમાં ખોટું શું છે, પણ તું મમત્વ નહીં કરવાના અમમત્વ પરિણામમાં જીવ ટકશે કોના આધારે, એ ઉપદેશને ટકાવવાનો આધાર શું, અને એટલા માટે ત્યાગ વૈરાગ્ય થયા પછી પણ જે વિકૃતિઓ ઉત્પન્ન થાય છે, ત્યાગી દશામાં જે વિકૃતિઓ આવે છે, એનું કારણ કે ઉદ્દેશમાં ટકવાનું એની પાસે ખરેખરું સાધન નથી. કોના આધારે ટકે? અહીં તો વસ્તુનું સ્વરૂપ જ્ઞાનના આધારે ટકવાનું છે, વસ્તુના વિજ્ઞાનના આધારે ટકવાનું છે કે જે સદાય એમનેમ જ હોય છે. વસ્તુ સ્થિતિ, એ વસ્તુ સ્થિતિ બદલાતી નથી. એના આધારે જેને ઉપદેશ ગ્રહણ કર્યો છે એ સાદી અનંતકાળ પર્યંત નિર્દોષ અને અવિકૃત પરિણામે રહી શકે છે. અને જેને ઉપદેશ ગ્રહણમાં વસ્તુ સ્વરૂપના જ્ઞાનનો આધાર નથી એ કદી પણ ટકી શકે નહીં. આ તો સમજી શકાય એવી વાત છે. અને તે પણ પોતાના સુખ દુઃખના પ્રયોજન અર્થે ગ્રહણ કરવી છે. હા, બીજા જીવ દ્રવ્યો આવી જાય. છ દ્રવ્યમાં બીજા જીવ દ્રવ્ય બીજા છે, પણ પરદ્રવ્યની વાત ચાલે છે ને. પરને પોતા રૂપ નહીં કરવા, તો બીજા જીવોને પણ પોતા રૂપ નહીં કરવા. બીજા જીવોમાં બધા કુટુંબ પરિવારના સુધીઓ આવી જાય છે. શું કોઈ બાકી રહેતો નથી, કારણ કે મુખ્યપણે મમત્વ તો પોતાના પરિવાર સાથે જીવને વિશેષ હોય છે. શું કહે છે કે એ પરિવાર લૌકિક અપેક્ષાએ ભલે પોતાનો ગણાતો હોય તો પણ એક સંસારનું નાટક છે. શું છે? સંસારનું નાટક છે. નાટકની અંદર જે રોલ જેણે સ્વીકાર્યો હોય એ રોલ એને ભજવવો પણ જોઈએ, અને એવી રીતે ભજવે કે ખરેખર લાગે એવી રીતે ભજવે. શું? પણ એને અંદરમાં પ્રતીતિ છે કે આ બધી વાત દેખાડવાની છે, મૂળમાં આપણે જે છીએ તે છીએ, કાંઈ ખરેખર આવું કાંઈ છે નહીં. રાજા બીનો હોય તો પોતે રાજા એ નથી, સિકંદર બને. સિકંદરનું નાટક હોય તો મોટો રાજા બને વિશ્વનો, અને પાછો ભિખારી પણ બને, પોતે કરોડપતિ હોય. અભિનય કરનાર એક્ટર પોતે કરોડપતિ હોય, મર્સિડીઝમાં આવ્યો હોય અભિનય કરવાનો, વેસ્ટ લે ભિખારીનો. અને એવું ભિખારીપણું કરે કે જોનારને કરુણા આવ્યા વિના અરે નહીં, આંસુ આવી જાય. અરે રે, બિચારો કેટલો દુઃખી છે. શું એ છે કે એ પોતે અનુભવ કરે છે એવો?
નહીં.
જેવો ભિખારી થયો છે એવો અનુભવ કરે છે કે નહીં? બરાબર જાગ્રત છે, નહીંતર પ્રશ્ન થાય તો પછી મારા કુટુંબ પરિવારમાં કેવી રીતે રહેવું? શું તમે મારા નથી મારા નથી એમ કર્યા કરવું? એ પ્રશ્ન નથી. જે રીતે લૌકિક વ્યવસ્થા છે, પોતાનો રાગ ન મટે ત્યાં સુધી લૌકિક સજ્જનતાની પદ્ધતિથી બાહ્ય વ્યવહાર હોવો ઘટે છે. પણ અંતરંગમાં પૂર્ણ ખાતરી અને પૂર્ણ પ્રતીતિ હોવી જોઈએ કે ખરેખર આ જીવો સાથે મારે લેવા દેવા કાંઈ નથી, કાંઈ લેવા કે કાંઈ દેવા, એવા દેખાવા જોઈએ. ને એવું બરાબર અંદરમાં ખાતરીબંધ રીતે પરિણમન હોવું જોઈએ, નહીતર એનું ફળ દુઃખ થયા વિના આવ્યા વિના રહેશે નહીં. કેમ કે સંયોગ વિયોગ સહિત છે, કાં પોતે જ પૈ છોડશે કાં એ છોડશે, બેમાંથી એક કુદરતે ફેરફાર થયા વિના રહેવાનો નથી. અને તેથી એ દુઃખ જોયું પણ અનુભવ્યું તો જાય નહીં, પણ જોયું પણ જશે નહીં, એવી પરિસ્થિતિ આવે છે. બહુ સરસ ફોર્સ ઘણું છે આ વચનની અંદર. આચાર્ય મહારાજનું ફોર્સ ઘણું છે. શું? કે સંબંધથી રહિત છે એમની બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે. ઘણું ફોર્સ છે. શું? ટોન બહુ સારો છે. હું શુદ્ધ ચૈતન્ય ધાતુ છું ને, બેહદ શુદ્ધ છું, અપરિમિત શુદ્ધ છું. કેટલી ભિન્નતા છે? પૂરેપૂરી અનંતી ભિન્નતા છે. કાંઈ સંબંધ નથી, કોઈ સાથે કાંઈ સંબંધ જ નથી. ઉપાધિ શેની આવે છે? ઉપાધિ એ દુઃખનું ચોખ્ખે ચોખ્ખું સ્વરૂપ સમજી શકાય એવું છે. ટેન્શન કહો, ઉપાધિ કહો, શેનું આવે છે? સંબંધ કલ્પીને કે સંબંધ નહીં નહીં જાય નહીં અનુભવીને કે સંબંધનો અનુભવ કરતા? હે, એક તો થાય એને જ ઉપાધિ આવે, ભીનપણું રહીને ઉપાધિ આવવાનો પ્રશ્ન રહેતો નથી. બિલકુલ. આત્મા સર્વ સંબંધોથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, તો પણ અજ્ઞાન ને લીધે જ સ્વવિકાર અને સ્વઉપાધિ કરાયેલા ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે છે. વસ્તુ સ્વરૂપે બિલકુલ ભિન્ન હોવા છતાં પણ તે એ ભિન્નતાને અજ્ઞાન ને લઈને નહીં જાણતો અને નહીં અનુભવતો, નહીં પ્રતીતમાં લેતો. અને શું થયું એનાથી? કે સ્વવિકાર ચૈતન્ય પરિણામ થયા, સ્વઉપાધિક ચૈતન્ય પરિણામ થયા. દુઃખ ઉપાધિ વિકાર અવિનાભાવી છે, એક પર્યાયમાં એક હોય ને બીજું ન હોય એવું કદી બને નહીં. એવા ચૈતન્ય પરિણામ વાળો હોવાથી એટલે અહીંયા પૂતગળ ના કેવળ ન લેવાય એમ, નહીતર તો શું છે કે સામે પૂતગળમાં એવી પ્રકૃતિનો ઉદય હોય છે અને એને કોઈ વાર શાસ્ત્રકારો પૂતગળનું ભાવ કર્મ પણ કહે છે. આયા જીવનું ભાવ કર્મ લેવું, ભાવ કર્મ બે પ્રકારના. સામાન્યપણે પૂતગળ પર્યાયને દ્રવ્ય કર્મ જ કહેવામાં આવે છે, પણ કોઈ કોઈ શાસ્ત્રકારોએ એને ભાવ કર્મ પણ કહ્યું છે. કેમ કે વિપાક આવે છે ને, વિપાક આવે છે માટે, એટલે પૂતગળનો ભાવ થયો વિપાક એટલે શું, તો એને ભાવ કર્મ કોઈ વખત કહે છે. પણ અહીંયા ચૈતન્ય પરિણામ કીધું એટલા માટે એવી ભૂલ ન થાય એટલા માટે સ્વવિકાર ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો એટલે કે સ્વવિકાર અને સ્વઉપાધિક અને દુઃખરૂપ એવા પોતાના ભાવનો હું કરતા છું એવું એને અનુભવ થાય છે, હું કરતા છું એવું એને લાગે છે. શું ભાસે છે એટલે લાગે છે, ભાસે છે એટલે જણાય છે એમ નહીં પણ લાગે છે અને અનુભવ થાય છે. એક જ શબ્દનો એક જ અર્થ પકડી રાખે તો સમાધાન થાય નહીં. આ રીતે ભૂતાવિષ્ટ પુરુષની જેમ શું જે જીવને એવો ભ્રમ થયો હોય કે મને ભૂત વળગ્યું છે, આવિષ્ટ એટલે આવી ગયું અંદર, આવીને સ્થિર થઈ ગયું. હા, આ જગતમાં આ પરિસ્થિતિ તો નજરે જોવામાં આવે છે. સાળંગપુરમાં તો દર શનિવારે ટોળાબંધમાં હોય છે ભૂતાવિષ્ટ. એમ બોટાદ અને ધંધુકાની વચ્ચે એક રસ્તો પડે છે, મેઇન રોડ છે ને આપણો ધંધુકા અમદાવાદ રોડ, એમાં વચ્ચે બોટાદનો બોર્ડ આવે છે, એમાં બે એક રસ્તો સાળંગપુરનો છે. ત્યાં સ્વામિનારાયણનું મોટું મંદિર છે, બે મોટા મંદિર છે. મૂળ તો સાળંગપુરમાં હનુમાનજીનું મંદિર હતું, સાળંગપુરના હનુમાન તરીકે પ્રખ્યાત છે. ત્યાં પછી સ્વામિનારાયણ મંદિર પણ કર્યું છે. માન્યતા છે, લૌકિક માન્યતા એવી છે કે જેને ભૂત વળગ્યું હોય એ હનુમાનજી પાસે જાય તો નીકળી જાય. એ પણ સાયકોલોજી જ છે, ભૂત વળગ્યું એ પણ સાયકોલોજી છે ને નીકળી ગયું એ પણ સાયકોલોજી છે, બીજું કાંઈ નથી. ક્યાં ગયા તે નીકળી ગયો જા, એટલે પછી માને જોવું નીકળ્યું કે ન નીકળ્યું, પણ એ પહેલેથી નક્કી કરેલું એને માનસિક રીતે અભિપ્રાયમાં જ એ વાત હતી એટલે એને એવું લાગે છે. પણ ક્યાં ધૂણે છે ને એવું બધું થાય છે અને કોકને તીવ્ર અસર હોય તો નથી એ નીકળતો, પછી બધા નીકળે છે એવું નથી. બહુ તીવ્ર અસર નીચે આવી ગયા હોય ને એને નથી નીકળતો, તો પછી ત્યાં એને પછી શંકા ન પડે કે સાળંગપુર આવ્યા ને કેમ ન મટ્યું, કેમ ન નીકળ્યું. એ અંશ્રદ્ધા એમને ચાલુ રાખે, ફરીને આવશો, હવે આ વખતે નથી નીકળ્યું ને ફરીને આવશો, એમ કરીને પછી ચાલુ રાખે શ્રદ્ધા. તો ખરેખર કોઈ આત્મામાં કોઈ આત્માનો પ્રવેશ થવાની કોઈ શક્યતા નથી, કોઈ અવકાશ નથી, કોઈ ખાલી જગ્યા નથી, કોઈ પરિસ્થિતિ નથી. વૈજ્ઞાનિક ધોરણે કહીએ તો કોઈ પરિસ્થિતિ નથી વિજ્ઞાનની. પછી જે મનુષ્યને ઉચિત વ્યવહાર હોય તે ચૂકી જાય છે. એને એમ થાય છે કે મને ભૂત બોલ્યું તો હું ભૂત થઈ ગયો, હવે પછી ભૂત જેવું કરે એવું જ કરે અને એ બધું એને પેલું માનસિક બધું થઈ ગયું હોય છે. ઘણું વિચારમાં બચપણમાં આવી બધી ઘણી વાર્તાઓ સાંભળી હોય, એ માની લીધી હોય, પછી પાછા એવા પ્રસંગોમાં રસ લીધો હોય, આને આમ થયું હતું, આને આમ બન્યું હતું, આને આમ બન્યું હતું, એવા કિસ્સા જાણવામાં, એવા વાંચવામાં, એવા સાંભળવામાં રસ પડતો હોય. પોતાની ભય પ્રકૃતિ તો હોય જ પાછી, અને એ ભય પ્રકૃતિ વધારે દ્રઢ થતી જાય. એવું એને સાચું, એ બધું જગતમાં સાચું બનતું હોય, માન્યું હોય, એમાં ક્યાંક એનો ઉદય આવે ત્યારે એવો જ કોઈ પ્રસંગ હોય, ઓલી ઓળ આપણે જાશો નહીં, તમને ભૂત ઓળખશે, જાય એવું કારણ બને. અને એમાં એની વખતે કલ્પના થાય કે મેં આમ જોયું, મેં ફલાણા ભૂતને જોયું અને મને આમ થઈ ગયું, જાઓ એ મરાઈ ગયો, બહુ દુઃખી થાય. એ ભૂતાવિષ્ટ હોય એ બહુ દુઃખી થાય. એના પ્રયોગ એ બહુ વિચિત્ર છે કાઢવાના, એના પ્રયોગ માનસિક કાઢવાના પ્રયોગ બહુ વિચિત્ર છે. એને મરચાનો ધુમાડો આપે, હા 15 ફૂટ દૂર 20 ફૂટ દૂર હોય મરચાનો ધુમાડો શ્વાસમાં આવે તો ઉધરસ થઈ જાય. એના બદલે હરખો ધુમાડો એને એમાં માથું રાખીને ખવડાવે, લેવડાવે શ્વાસમાં, પછી મારે એને હેન્ટર રાખે કે એવું કઈ, હા માફા મારે, લાકડીઓ મારે, ધજાડે, ડામ દે, શું અસર એટલી બધી હોય કે એને જેને કઈ ખબર પડતી નથી, દુઃખ ઘણું હોય, એટલું બધું દુઃખ હોય, માનસિક રીતે અતિ દુઃખી થઈ જાય. એ ક્યાંથી ભૂત વળી ગયું કે આ પરદ્રવ્ય મારું છે ત્યાંથી વળી ગયું છે, એ ભૂત છે મોટું. આપણે ઓલા ભૂત ને દુઃખી, વળગાડવાળા ને દુઃખી જોઈએ છે, પણ આ દીકરો મારો, આ દીકરી મારી, આ પત્ની મારી, આ પતિ મારો, આ મા બાપ મારા, આ ભાઈ બહેન મારા, આ વેવાય મારા, એ જેટલા બધા છે એ બધા ભૂતના વળગાડ છે. એ બધા દુઃખી થવાની પરિસ્થિતિ છે. શું ત્યાંથી ભૂત વળગે છે? પેલું ભૂત આ વળગે છે, પછી ઓલું વળગે છે. આ પરિસ્થિતિ મળશે ત્યારે ઓલું ભૂત વળગે છે. શું મૂળિયું આ છે? ઓલા ભૂતનું મૂળિયું આ ભૂતિયું છે, આ ભૂત છે. આચાર્ય મહારાજે કરુણા કરીને ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત એટલા માટે દેખાડ્યું છે કે બધાને ખ્યાલ આવે છે કે કેટલો દુઃખી થાય છે. શું આપણા કોઈ કોઈ મુમુક્ષુ સાંભળીને એમ કે ગુરુદેવ કે નહીં, તો ગુરુદેવ ગુરુદેવ કહેતા હતા ને, ઠીક નાખે કાઢી નાખે. શું ગુરુદેવ ને આગળ પાછળ કોઈ સંબંધ રાખ્યો નથી? પોતે લગ્ન કર્યા નહીં, મા બાપ બી આ ગયા, ભાઈ ભાભી બી આ ગયા, બધા આવી ગયા, કોઈ છે ને, ગુરુદેવ તો કહે જ નહીં એમ કે. એવી રીતે કાઢી નાખે, હા ગુરુદેવ તો કહે, ભાઈ ગુરુદેવ કે છે એ તને દુઃખ થી મુક્ત કરવા માટે કે છે, બીજું એને તારી હારે કઈ લેવા દેવા નથી, કે કોઈ કારણ થી કે છે, નિષ્કામ કરુણા થી કહે છે, જે કહે છે તે નિષ્કામ કરુણા થી કહે છે. બહુ મીઠાસ ના દાખલા આપે, ભલે પોતે મીઠાશ નથી લીધી જીવનમાં, શું પણ એમને ખ્યાલ બધો છે. કહળિયું કુટુંબ કહેતા, શું કહેતા? કાઠિયાવાડી ભાષા, કહળિયું કુટુંબ એટલે પાંગરેલું કુટુંબ. સરખો પરિવાર હોય, ઘણા દીકરા દીકરીઓ હોય, ઘણા જમાઈઓ ને દીકરાના દીકરાઓને પરિવાર ઘણો હોય, સારા ભેવાયો હોય, હ અને મૃત્યુ ટાણે બધાને બોલાવી લે એમ ડાક્ટર કહે, ને અવકાશ રહ્યો હોય બધાને બોલાવી લે, એટલે બધું ટોળું ભેગું થાય. હ ત્યારે ગુરુદેવ બહુ સરસ વર્ણન એક્ઝેક્ટ એવી રીતે કરતા કે બધાને ખ્યાલ આવી જાય કે કેવા જીવના પરિણામ હોય છે. આખું ટોળું કહળ્યું કુટુંબ ભેગું થયું હોય, ટગર ટગર જોયા કરે, અરે રે મારે આ બધાની વચ્ચેથી જવું પડશે, આ બધાને મારા પણ છોડીને, મારા પણ કર્યા છે એને મૂકીને જવું પડશે, બોલી શકે નહીં, કહી શકે નહીં, દુઃખ વ્યક્ત કરી શકે નહીં, આંખમાં આવું વ્યા જાય. બહુ વર્ણન કરતા ગયો, જોઈ જોઈને એવો દુઃખી થાય, એવો દુઃખી થાય. શું અને જ્ઞાનીઓની બીજી દિશા હોય છે, સમાધિ મરણ વખતે કોઈને યાદ નહીં કરવાના, શું કદાચ તારે સ્મરણ કરવું હોય તો પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર. શું અને એથી પણ આગળ પરિણામ લેવા હોય તો તારા આત્મ સ્વરૂપનું સ્મરણ કર. શું એથી પણ આગળ પરિણામ લેવા હોય તો તારા આત્મ સ્વરૂપને સંભાળતો પ્રયત્ન કર, એના અસ્તિત્વ ગ્રહણ કરવાનો, પોતાની શાશ્વત હયાતીને સ્પર્શવાનો પ્રયત્ન કર. એ પ્રયત્ન જો ઉગ્ર થશે એ સ્થિતિમાં તો અનુભવ કર, એ વખતે તારા તારા સ્વરૂપનો અનુભવ કર. એમ જ્ઞાની કુટુંબ ને યાદ કરવાની વાત કરે ને એને પોતે કરે ને બીજાને કરાવવાની પણ વાત નહીં. અત્યારે કોઈને બોલાવવાના નહીં, અત્યારે એનું 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 બગડી જશે, નહીતર એનું બગડી જશે. એને કોઈ રોકી તો અકવાના નથી, ભેગા થઈ એટલે કઈ રોકી શકે કે એક સેકન્ડ વધારે રોકાઈ જાવ, થોડીક વાત કરવી છે, એ કઈ બની શકે એવું નથી. મારનારા કરે ને આ બધા મારા, તો ખૂન કરનાર ને પણ શું નામ આપે છે? મારો, મારનારો તે મારો. તો કે તું મારા મારા કરે, આ બધા મારા જ છે. તારા સુખ ને મારનારા, તારા સ્વરૂપ નો ઘાત કરનારા છે. મારા કરવી એ ખરેખર ઓલા મારા થઈ ગયા કે તારા માટે, તો એમ દ્વિયર થી વાત કરતા મારા. પોતે રીતે તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. આ રીતે ભૂતાવિષ્ટ એટલે જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા પુરુષની જેમ, એવા પુરુષ એટલે એવા જીવની જેમ, અને ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ. આ ધ્યાનાવિષ્ટ એટલે કયો? જે ખોટું ધ્યાન ધરે છે, કાલ્પનિક ધ્યાન ધરે છે, એવા પુરુષની જેમ. નીચે લેશે શું? કે કોઈ એવું ધ્યાન ધરે છે કે હું મોટો ભેંસનો મોટો પાડો છું, અને મારે એવડા મોટા શિંગડા છે કે મારા શિંગડા આકાશ હારે ઘસાય છે. કેટલા પછી એને એમ તકલીફ થાય છે, પણ હું તો આ રૂમમાં બેઠો છું, દબાણ નો દરવાજો તો નાનો છે, હું નીકળીશ કેવી રીતે? એટલે થાય છે દુઃખ કે હું પુરાઈ ગયો, પુરાઈ ગયો, પણ તારી કલ્પનામાં પુરાઈ ગયો છું. તારે શિંગડાય નથી, હું પાડોય નથી, ને તારે શિંગડાય નથી. એમ સંસારમાં પણ જે સંબંધોની કલ્પના કરી છે એ બધી ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ ખોટું ધ્યાન કર્યું છે. એકાગ્રતા તો થાય જ છે ધ્યાનાવિષ્ટની જેમ, આ મને સારું લાગે છે એમ મને એકાગ્ર થાય છે, આ મને પીડાકારક છે એમ સમજીને પણ શરીરાદીમાં એકાગ્ર થાય છે. તો એ પર પદાર્થમાં એકાગ્ર થાય છે, એ ધ્યાનાવિષ્ટ છે. ધ્યાન એટલે એકાગ્ર થવું. એવા ધ્યાનાવિષ્ટ જીવની જેમ આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠેર્યું. આત્માને કરતા હું એનું કરું છું, એ મારું કરે છે, એવું એકત્વનું કારણ બે પદાર્થની અભિન્નતા રૂપ અજ્ઞાન ઠેર્યું. સૌ ભિન્નતા ન જાણે તેવું અજ્ઞાન ઠેર્યું, અને તે પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. એ વાતને અહીંયા એક દ્રષ્ટાંત, બેના દ્રષ્ટાંત આપીને અહીંયા વિસ્તારથી સમજાવ્યું છે. તો આચાર્ય મહારાજે કેટલી કરુણા કરી છે, નિર્વિકલ્પ દશામાં ઝૂલતા ઝૂલતા આટલો વિકલ્પ લંબાયો છે. આસનનો વિકલ્પ છે અને જીવો પ્રત્યે નિષ્કામ કરુણા છે. અને દિગંબર મુનિઓ નિષ્કામ ભાવે આ પ્રવૃત્તિ કરી છે એ એમનું પોતાનું સ્વરૂપ જ જાહેર કરે છે. જે કોઈ સંસારી જીવ અથવા ગ્રહસ્થી જ્ઞાની ઉપદેશ આપે તો લોકોને શંકા થાય છે, હવે એને કાંઈક જેની સાથે એને મેળ છે, સંબંધ છે, જેની સાથે એને સહવાસ છે, એને કાંઈ આપસમાં કાંઈક એને સ્વાર્થ હોય એટલે પછી એના માટે આમ લખતા હશે, એના માટે આમ કહેતા હશે. શું? પણ જે પોતાના પરિવારને છોડીને, જે સમાજને છોડીને એકાંત જંગલમાં રહેનારા મુનિઓ જંગલમાં જ્યારે આ વાત લખે છે, અને તિલતુષ માત્ર પરિગ્રહ રહિત, એટલું નહીં એમની અનુકૂળતાની કોઈ વ્યવસ્થાનો જે સ્વીકાર કરતા નથી, એ એમની જે નિષ્પ્રભ પ્રવૃત્તિ છે, એમનો ઉપદેશ નિષ્કામ ભાવે થયો છે, એ વાત એની અંદર આપોઆપ છે. આહાર પાણીનો પણ એમને કામના નથી કે આ સમાજ મને આહાર પાણી આપે છે માટે હું સમાજનું કાંઈ કરું એમ પણ નથી, કેમ કે ઉદ્દેશ્ય આહાર કોઈનો લેતા નથી. અન્યમતમાં એટલો વ્યવહાર નથી, ત્યાં તો રિસર્ચ વ્યવસ્થિત રીતે એના માટે જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવે છે, મકાનની, આહાર પાણીની, કપડાની, એ બધું તો એને સકામપણું રહી જાય, પણ દિગંબર મુનિઓને આચાર્યોને એ પ્રશ્ન રહેતો નથી. એટલે એમનો ઉપદેશ કેવળ નિષ્કામ બુદ્ધિએ હતો, કેવળ નિષ્કામ કરુણાથી હતો, એ વાત આપો આપ સાબિત કર્યા વગર સાબિત થાય છે. અને એ આટલો વિકલ્પ લંબાયો છે, નિર્વિકલ્પ દશામાં આવ્યા પછી દ્રષ્ટાંતથી પણ આ વાત સમજાવે છે. ખરેખર તો શું કરે છે, એક અપેક્ષાએ, અન્ય જીવોની અપેક્ષાએ, શાસનની અપેક્ષાએ આપણે ઉપકાર માનીએ છીએ, એ પોતે મુખ્યપણે પોતાના ગ્રહણ કરેલા ઉપદેશમાં સ્થિર રહેવા અર્થે, ઉપયોગ બહાર જાય તો પણ સ્થિર રહેવા માટે જે પ્રયાસ કરવો જોઈએ, એ પ્રયાસના અનુસંધાનમાં શાસ્ત્રોની, પૂર્વાચાર્યોના સૂત્રોની ટીકા કરે છે. અને એમણે કહ્યું શરૂઆતમાં કે આ ગ્રંથની, આ પરમાગમની ટીકા કરતા, અનાદિની જે મારી કલ્માશિત પરિણતિ છે એ શુદ્ધ થવા, આ મારી ભાવના છે, અને એ ભાવના લઈને હું આ ટીકા કરું છું, કેવળ પરલક્ષે ઉપદેશ આપતો નથી. એટલે જ્ઞાનીઓનો કે મુનિઓનો ઉપદેશ કેવળ પરલક્ષે હોતો નથી, સ્વલક્ષ પૂર્વક પ્રવૃત્તિ હોય છે, તેથી એને સ્વપર કલ્યાણક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. શું બીજાને દેખાય છે ને એને અનુભવ થાય છે, એની પોતાની અપેક્ષાએ અનુભવ અર્થ લેવો. બીજાને તો ચોખ્ખું જણાય છે કામ કરી રહ્યો છે આ જીવ. જેને ભૂત વળગ્યું છે એને ખરેખર ભૂત નહીં વળગ્યું હોવા છતાં પણ એ એનું અજ્ઞાન છે, કેમ કે ભૂત કોઈને ખરેખર વળગતું નથી ને વળગી શકતું પણ નથી. દાખલા એવા બને, કોઈ વેંતર આવતા હોય છે, એ વેંતર કઈ દેખાય નહીં પણ એ વેંતર આવતા હોય છે. એટલે જગતમાં ભૂત છે તો ખરા ને, પેલા બોલા જે માન્યતા સ્વીકારવા વાળા શું કે, એ તમે ભૂતને માનો છો કે નથી માનતા, તો કે અમે નથી માનતા, તો કે તમને એવા દાખલા દઈએ કે ભૂતને માનવો પડે, તો કે ભૂતને અમે વળગે છે એમ માનતા નથી, ભૂત નથી એમ માનતા નથી, એ યુની છે, હલકા દેવોની ભૂત વેંતરની યુની છે, એમાં ભૂત વેંતરની ઉત્પત્તિ થાય છે, એમાં એમાં પણ આ ડાકણ છે, પિશાચીની છે, એ બધા એમાં સ્ત્રી પર્યા છે, દેવી દેવ દેવી બે છે એમાં, હલકી જાત ના દેવ, કેવા હલકી જાત ના દેવ છે, એવું કઈ નથી. અને કોઈને એ દુઃખ પહોંચાડી શકે એ વસ્તુ સ્થિતિ નથી, દુઃખ આપી શકે એ વસ્તુ સ્થિતિ નથી, પણ આનો ઉદય પોતાનો નબળો હોય તો દુઃખી થાય એનો લક્ષ્ય. એવા કઈક કૌતુક કરે ત્યારે એને એક તો માન્યતા હોય અને પછી પોતાને વળગ્યું એવું લઈ લે માથે, બંધ બેસતી ટોપી ઓઢે એટલે દુઃખી થાય. એવા અજ્ઞાન ને લીધે ત્યારે ઘણી શક્તિ દેવ પણ પછી એને નબળાઈ કેટલી આવે ખબર, પછી તો હનેપાત થાય ત્યારે શું હોય છે, માણસ માંદો પડે, વાત પિત ને કફ વકર્યા હોય તો પાક ખાટલા બસ હોય, એ માણસ તો પથારી બસ હોય અશક્તિ ને લઈને, પણ હનેપાત વકરે છેલ્લે, આઠ જણા ચાલે તો જાયલો ન રહીએ, પછી શાંત થઈ જવાની વાત હોય, પછી જીવી શકે નહીં, પછી શરીરની શક્તિ હોય એટલી બધી ખલાસ થઈ ગઈ છે એ વખતે, એમ એને પછી ખૂબ નબળાઈ આવે. એટલે શરીરમાં શક્તિ છે, એ શક્તિનો પ્રયોગ પણ મર્યાદામાં થાય તો એને કસરત કહેવાય, આમ એ તે, અને મર્યાદામાં બહાર થાય જાય તો એ કસરત ન કહેવાય પછી, પછી એ વિષય એનું અણસમજણ કહેવાય, અને એ પરિશ્રમ શારીરિક પરિશ્રમ શક્તિ વધારવાને બદલે, શક્તિ વ્યક્ત થવાને બદલે એ અશક્તિમાં પરિણમે. કસરત કરવામાં ભૂલ કરે તો હજી આમ થાય. એટલે દરેક વાર જેમ ખાવું એ શરીરની શક્તિ માટે છે, પણ વધારે ખાવું તો શરીરની અશક્તિ આવે, માંદો થાય, કા વોમિટ થાય, તોય નબળાઈ આવે, ઝાડા થાય તોય નબળાઈ આવે. એટલે એનું એક ગ્રાફિકલ રેન્જ છે, એ રેન્જમાં ચાલે તો એ બરાબર એનો ઉપયોગ દેખાય. એમ શારીરિક પરિશ્રમ એની મર્યાદામાં હોય તો કસરત ગણાય, ને શરીર શક્તિ વધારે, ને મર્યાદા બહાર જાય તો અશક્તિ લાવે. શક્તિ નથી એમ નથી, પણ એ શક્તિ વ્યક્ત કરવામાં વિવેક જોઈએ, સમજણ જોઈએ. શું એવું બને છે? ભૂત ને લીધે પોતાને એક કરતો, એટલે ભૂત સાથે પોતાને એક કરતો, મનુષ્યને અનુચિત, એટલે પછી આનો વ્યવહાર મનુષ્યને લાયક હોય નહીં, અનુચિત વ્યવહાર હોય, મનુષ્યને ઉચિત એ પ્રવૃત્તિ નથી કરતો. એવી વિશિષ્ટ ચેષ્ટા એટલે મન વચન કાયાની ક્રિયા, જુદા જુદી જાતની ખાસ પ્રકારની ભૂતને વળગી હોય એવી, એ બધી એને સાંભળી હોય, નક્કી કરી હોય, એ બધું પછી આવે બહાર કે ભૂત વળગી હોય એ આમ કરે, એટલે એ પછી એમ જ કરે, એને જેવું સાંભળ્યું હોય એવું માનસિક ઘૂંટાઈ ગયું હોય છે. વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલો, એ ભયંકર વેપાર કરે. મન વચન કાયાનો કેવો વેપાર કરે? ભયંકર વેપાર કરતો. અમાનુષ વ્યવહાર વાળો હોવાથી, મનુષ્યને લાયક નહીં એવો વ્યવહાર હોવાથી, તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. એણે એવા ભાવ કર્યા, મેં હું આમ કરું છું, મને ભૂત વળગ્યું છે માટે હું આમ કરું છું, એવો એને અનુભવ થાય છે, એવું એને ખરેખર લાગે છે. ખરેખર નહીં હોવા છતાં એને ખરેખર લાગે છે, એ પ્રતિભાસે છે એમ કહે છે. તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે, આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો થકો. ભૂતાવિષ્ટ પુરુષમાં ભાવ્ય ભાવક દોષનો અહીંયા દ્રષ્ટાંત છે, જે શાસ્ત્રની ભાષામાં જેને ભાવ્ય ભાવક દોષ કહે છે અથવા કર્તા કર્મનો દોષ કહે છે, એ અહીંયા ભૂતાવિષ્ટના દ્રષ્ટાંતારે લાગુ કર્યો છે. શું? અને ઓલામાં જ્ઞેયજ્ઞાયક દોષ લેશે, કેમ કે પરદ્રવ્યને જાણો છો એમ લેવું છે ને, ધર્માદિ દ્રવ્યને હું જાણું છું, છ દ્રવ્યને હું જાણું છું, એ જ્ઞેયજ્ઞાયક શંકર દોષ લેશે. તે અજ્ઞાનને લીધે ભાવ્ય ભાવક રૂપ, એટલે હું એનું ભાવ્ય છું, એ ઉદયનું હું ભાવ્ય છું એમ લેવું. ઉદય મારો ભાવક છે એટલે મને એ ખાઈ જાય છે, ઠીક, ભાવક છે એટલે મારી યોગ્યતા એને ભાવે છે. શું? બોલો. ભાવક થઈને એને ભાવે છે. શું? એવા પરને અને પોતાને એ કરતો થકો. અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક, એ આત્મા, આત્મા કેવો ભાવક છે? અવિકાર અનુભૂતિ માત્ર એવા ભાવને કરનારો તે ભાવક છે. શું? અવિકાર પોતાના શુદ્ધ પરિણામોને જ્ઞાન સુખ આદિ, અવિકાર શુદ્ધ નિર્મળ પરિણામોનો એ ભાવક છે. એવો હોવા છતાં તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી, શું, ક્રોધ માન માયા લોભ એ બધા પ્રકારના કષાય અને નો કષાયના જે પરિણામ છે, આપણે જે આવે છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, શું, એ બધા ભાવોમાં તન્મય થઈને જે વિચિત્ર પરિણામો કરે છે તે આત્માને અનુચિત પરિણામો છે. એ આત્મા ભાવક એવા આત્મા માટે અનુચિત પરિણામો છે. બોલા. પણ પછી જ્ઞાયક એવા આત્મા માટે અનુચિત છે એમ કહેશે. શું? તે અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત, મિશ્રિત છે એટલે એકાંતે નથી, કેમ કે જ્ઞાન ખુલ્લું રહે છે ને, એટલે મિશ્રણ કર્યું એને પોતાને, એને ભેળવી દીધા. ચૈતન્ય પરિણામ વિકાર વાળો હોવાથી જડ નથી થઈ જતો, પણ જે પરિણામ થાય છે એ ચૈતન્યના પરિણામ છે, એમાં ચેતના છે, પણ એ વિકૃત ચેતના છે, એટલે કર્મ ચેતના અને કર્મ ફળ રૂપ ચેતના એને શાસ્ત્ર ભાષામાં કહેવામાં આવે છે. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એટલે હું કરું છું તે કર્મ ચેતના અને હું ભોગવું છું તે કર્મ ફળ ચેતના, એ બે પ્રકારના વિકાર પરિણામ છે. એવા ચૈતન્ય પરિણામ વિકાર વાળો હોવાથી તે પ્રકારના ભાવનો એટલે જે જે વિકારી ભાવો પોતે કરે છે તે વિકારી ભાવોનો હું કરતા છું એવો એ અનુભવ કરે છે, એટલે અનન્યપણે એ ભાવને કરે છે અને અનન્યપણે એ ભાવના વિષયની સાથે પણ એકતા કરે છે, અન્યપણું રાખતો નથી. એવી રીતે અહીંયા કર્તા કર્મનું અથવા અન્ય દ્રવ્યને ભોગતા ભોગ્યપણે ભોગવવાનું જે કાંઈ પરિણમન છે એ સાથે જ હોય છે. જે કરતા થાય તે ભોગતા થયા વિના રહે નહીં, જે ભોગતા થાય વેદે પરને હું વેદું છું અનુભવું છું તે એનો કરતા થયા વિના રહે નહીં. એ પ્રકારે પોતાનો મિથ્યા અનુભવ કરે છે અને એ મિથ્યા અનુભવ અનંત જન્મ મરણનું મૂળિયું છે અને સર્વ દુઃખનું એ મૂળ છે, સર્વ દોષનું પણ એ મૂળ છે.
વાદિદેવ પ્રતિમંદર ભગવાન નો